થેન્ક યુ હરીશભાઈ, થેન્ક યુ. પ્રભુ આ પવિત્ર વચનોને ખૂબ જ આશીર્વાદિત કરે અને એમાંથી આપણે કંઈક શીખવાનો પ્રયત્ન કરવા માગીએ છીએ. તો હમણાં જ શાસ્ત્ર વાંચન કર્યું અને તમે બધાએ બહુ શાંતિથી મનમાં વાંચ્યું અને સાંભળ્યું. આરામનો રાજા બેન હદાદ પોતાનું મોટું સૈન્ય લઈને બે વાર ઇસ્રાયલના રાજ્ય પર ચઢાઈ કરી. તે વખતે ઇસરાયલ પર આહાબ રાજા રાજ્ય કરતો હતો. પ્રથમવાર અરામીઓ સમરૂન પર ચઢી આવ્યા. હવે સમરૂન તો પર્વત પર વસેલું નગર છે. જુઓ, પહેલું રાજા 16:23-24 વિકલમ. ઓમરી રાજાએ શેમેર પાસેથી સમરૂન પર્વત ખરીદ કરીને તે પર તેણે સમરૂન નગર બાંધ્યું હતું. અને એલિશા પ્રબોધકની મારફતે દેવે ઇસરાયલના આહાબ રાજાને જણાવ્યું કે આ બધી મોટી મેદની તે જોઈ, જો હું આશ તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવા છું. અરામનો રાજા બેન હદાદ જીતવાની પૂરી તૈયારી સાથે પોતાનું સઘળું સૈન્ય લઈને આવ્યો હતો. તેની સાથે 32 રાજા ઘોડા તથા રથો હતા. તેણે આહાબ રાજાને કહાવ્યું કે તારું રૂપું તથા તારું સોનું મારા છે, વળી તારી સ્ત્રીઓ તથા તારા છોકરા એટલે તેઓમાં જે સૌથી સારા હશે તે પણ મારા છે. પણ તેઓએ ઇસરાયલ સામે જબરજસ્ત હાર ખાધી, કારણ કે યહોવા દેવ પોતે ઇસરાયલના પક્ષમાં હતો. પુનર્નિયમ 3:22 મુજબ તમે તેઓથી ડરશો માં, કેમ કે યહોવા તમારા દેવ પંડે તમારા પક્ષે યુદ્ધ કરે છે. 9 વર્ષ બેસતા એમ થયું કે બેન હદાદ અરામીઓને ભેગા કરીને ઇસરાયલ સામે ફરીથી યુદ્ધ કરવા સારું ઠેઠ અફેક સુધી સવારી લાવ્યો. આ વખતે તે પુષ્કળ તૈયારી સાથે લડવા આવ્યો હતો. ઇસરાયલ પુત્રોએ તેમની આગળ લવારાની બે નાની ટોળીઓની માફક ચાવણી કરી, પણ અરામીઓથી તો આખો પ્રદેશ ભરાઈ ગયો હતો. એટલે અરામીઓનું સૈન્ય કેટલું મોટું હશે તેનો આપણને ખ્યાલ આવે છે. આ વખતે પણ ઈશ્વર ભક્તે આવીને ઇસરાયલના રાજાને કહ્યું કે યહોવા એમ કહે છે કે અરામીઓએ કહ્યું છે કે યહોવા તો પર્વતોનો દેવ છે પણ તે મેદાનનો દેવ નથી, માટે હું આ સગળ મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ ને તમે જાણશો કે હું જ યહોવા છું. આપણે વાંચ્યું તેમ 7મે દિવસે જંગ મચ્યો અને ઇસરાયલ પુત્રોએ એક દિવસમાં અરામના 100,000 પાયદળ સિપાહીને મારી નાખ્યા, પણ બાકીના અફેક નગરમાં પેસી ગયા. વળી 27,000 પર કોટ તૂટી પડ્યો, ભાગમ ભાગ થઈ. બેન હદાદ રાજા જીવ બચાવવા નાઠો ને નગરમાં પેસીને સંતાઈ ગયો. ગીતશાસ્ત્ર 124:1-2 મુજબ હવે ઇસરાયલે એમ કહો કે જો યહોવા અમારા પક્ષમાં ન હોત, જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત તો તેઓનો ક્રોધ અમારા પર સળગી ઉઠતા તેઓ અમને જીવતા જ ગળી જાત. આમ યહોવા દેવે ઇસરાયલને અરામીઓ સામે બંને વાર મોટો વિજય અપાવ્યો. તો હવે પ્રશ્ન એ થાય છે કે ઇસરાયલનો દેવ એટલે યહોવા દેવ કેવો છે? આપણે એમ થાય કેવો દેવ છે? ઘણા બધા કારણો છે, થોડાક જ હું કહેવા માગુ છું અને ખાસ રેફરન્સ નહીં આપું કારણ કે મોડું થઈ ગયું છે. એક કારણ તો એ છે કે નિર્ગમન 15:3 પ્રમાણે યહોવા તો યોદ્ધો છે. યહોશુઆ 3:10 મુજબ જીવતો દેવ તમારી મધ્યે છે, તો જીવતો દેવ છે. ઉત્પત્તિ 35:11 પ્રમાણે હું સર્વસમર્થ દેવ છું. આપણો દેવ ઇસરાયલનો તો સર્વસમર્થ દેવ છે. ગીતશાસ્ત્ર 24:8 કહે છે કે યહોવા જે બળવાન તથા પરાક્રમી છે, યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે. અને પુનર્નિયમ 7:21 કહે છે યહોવા તારો દેવ તારી મધ્યે છે, તે મહાન તથા ભયંકર છે. અને કેટલું બધું સાચું છે, કેટલું બધું સાચું છે. જો તમે ખાસ કરીને નિર્ગમનનું પુસ્તક વાંચો 19મો અધ્યાય અને 16-18મી કલમ, તો ત્યાં આગળ બધી વાત કરવામાં આવી છે કે જ્યારે મૂસા યહોવા બાપને મળવા માટે સિનાઈ પર્વત પર જાય છે ને, ત્યારે ધુમાળાઓ ને પુષ્કળ અગ્નિની જ્વાળાઓ અને અગ્નિ મધ્યે પ્રભુ દર્શન આપે છે અને કહે છે કે ખબરદાર કોઈ માણસ પર્વત નડે નહીં, નહીં તો કહે છે કે ત્યારે તેનો નાશ થઈ જશે. બરાબર, આખો પર્વત રૂજી ઉઠે છે ત્યારે પ્રભુ બાપ પર્વત પર આવતા. કેટલા બધા ભયંકર કહેવાય. કદી કોઈ દેવા માટે આપણે એવું કીધું ક્યારેય સાંભળ્યું કે પર્વત ધ્રુજી ગયો અને ભયંકર રણસિંગડાનો અવાજ અને ધુમાડાના ગોટે ગોટા અને ત્યાં કે દેવ પ્રદર્શિત થયા હોય, દેવનું આગમન થયું હોય, એટલે આપણો દેવ ખરેખર ભયંકર છે, બધું તમને ત્યાં આગળ જોવા મળે છે. હવે પ્રભુ કહે છે કે જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે. માથી 12 અને 13 બે પક્ષ પડે છે, એક પ્રભુનો પક્ષ અને એક શેતાનનો પક્ષ. પ્રભુના પક્ષનું એક ઉદાહરણ આપું તમને, અને તે છે દાઉદની વાત. બરાબર, આપણે જાણીએ છીએ કે દાઉદ ગોલિયાથની સામે લડવા માટે જાય છે, અને જ્યારે દાઉદ ગોલિયાથની સામે લડવા માટે જાય છે ત્યારે તો ઠીંગણો ટેકચુકડો માણસો, પેલો તો ભયંકર પડચંદ માણસ અને ભારે શક્તિશાળી, પણ એ જીવતા દેવનો તિરસ્કાર કરે છે. ત્યારે દાઉદ શું કહે છે, કેમ કે લડાઈ તો યહોવાની છે અને પ્રભુ બાપ એના પક્ષમાં હતા, અને આપણે જોઈએ છીએ કે કોફણમાં પથ્થર વીંઝી મારે છે, એને કપાળમાં વાગે છે, તમર ખાઈ નીચે પડે છે, અને એની જ તરવાથી એનું ડોકું કાપી નાખે છે. એ લડાઈ તો પ્રભુની હતી, પ્રભુ એના પક્ષમાં હતો, પ્રભુ એની હિમાયત કરતા હતા, અને તેથી દાઉદની જબરજસ્ત હાર, દાઉદની જબરજસ્ત આખી વિજય થાય છે, અને પલસ્તી ગોલિયાત નાશ પામે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણો જે પ્રભુ છે એને આપણે આપણા પક્ષમાં લેવાની બહુ જરૂર છે. 1 સમુએલ 17 અને 47 લખ્યું છે, કેમ કે લડાઈ તો યહોવાની છે. હવે આ પક્ષની વાત થઈ, હવે બીજી વાત કરું તો તે વાત છે, તે તમને બીજું કાળ વૃત્તાંત 32 અધ્યાયમાં જોવા મળશે. હવે બહુ ટૂંકમાં કહી દઉં કે હિઝકિયા રાજા યરૂશાલેમ પર રાજ કરતો હતો, તે વખતે સાનહેરિબ રાજા બહુ મોટું સૈન્ય લઈને ચડી આવ્યો, અને લોકોના હાજા ગગડી ગયા, બાપરે મરી ગયા, કોઈ સાનહેરિબ પાસેથી એ બચી શકશે નહીં. ત્યારે હિઝકિયા રાજા જે પ્રભુને માનનારો હતો, પ્રભુને ઓળખનારો હતો, તેણે શું કહ્યું કે આ લડાઈ તો યહોવાની છે, તમે ના ગભરાવશો એટલું મોટું સૈન્ય જોઈને, આપણા પક્ષે તો પ્રભુ બાપ છે. જો એ સાનહેરિબ રાજાએ સી ચેલેન્જ મારેલી, બીજું કાળ વૃત્તાંત 32 અને 14 લખવામાં આવ્યું છે, જે પ્રજાઓનો વિનાશ મારા પિતૃઓએ કર્યો તેઓના સર્વ દેવોમાં એટલે કોણ એવો કોણ હતો કે જે મારા હાથમાંથી પોતાના લોકને છોડાવી શક્યો હોય, કે તમારો દેવ તમને મારા હાથમાંથી છોડાવી શકશે. તિરસ્કાર કર્યો, પણ પ્રભુ એના પક્ષમાં નહોતો. હિઝકિયા રાજાએ અને એલિશા પ્રબોધકે જ્યારે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુએ દૂત મોકલ્યો, અને એ દૂતે સાનહેરિબના સૈન્યનો કચ્ચર ગાણ વાળી નાખ્યો, અને નાસી જવું પડ્યું વિલામો વળે, અને ત્યાં આગળ એના દીકરાઓએ જ્યારે મંદિરમાં કંઈ પૂજા કરવા ગયો ત્યારે એને મારી નાખ્યો. પ્રભુ હિઝકિયા રાજાના પક્ષમાં હતો. હવે જો વિરુદ્ધમાં હોય તો શું થાય? હમણે જ ઓલિવરભાઈ જે વાત કરી તે હું ફરી કહેવા માગુ છું કે તમે 1 સમુએલ અને એનો 16મો અધ્યાયની 1 કલમ વાંચો તો ત્યાં આગળ સાઉલ રાજાને પ્રભુએ નકાર કર્યો, સાઉલ રાજાનો. કેમ? કારણ કે સાઉલ રાજાએ પ્રભુની આજ્ઞા ઉઠાવી, અમાલોકીઓને એણે પૂરેપૂરો નાશ કરવાનો હતો, પણ નાશ કર્યો ને એને કેટલીક વસ્તુ બચાવી, અગાગ રાજાને બચાવી, પ્રભુને ના પસંદ પડ્યું, પ્રભુની આજ્ઞાને એણે ઉલ્લંઘન કર્યું, પ્રભુ એને નિકાળ્યો, અને તેથી પ્રભુથી એ વિરુદ્ધ થઈ ગયો એમ. એટલે કે પ્રભુ એના પક્ષમાં રહ્યો નહીં, અને ગિલબોઆ પર્વત પર પલસ્તીઓએ જબરજસ્ત હાર ઇસ્રાયલીઓને આપી, અને એવો સમય આવી ગયો, એવી સંક્રામણ થઈ ગઈ કે આ સાઉલ રાજાને પેલા બે સુનેતી લોકો પલસ્તીઓ ગુંડા લોકો પકડી લે અને શું શું કરે. એ પહેલાં એણે વિચાર કર્યો કે એમના હાથમાં પડવું એના કરતાં તો કે મૃત્યુ મારા માટે સારું છે, અને એ પોતે તલવાર પર પણ મરી જાય છે, અને 3 દીકરાઓ પણ એ રીતે એ લડાઈમાં હાર પામે છે. એટલે વાલા ભાઈ બહેનો, પ્રભુ આપણા પક્ષની હિમાયત કરે, પ્રભુ આપણી સાથી રહે, એ બહુ જરૂરી છે. આ રીતે આપણે જે વાંચન કર્યું એમાં જોયું કે ઇસ્રાયેલના દેવે અરામ્યોને તેમજ તેના રાજા બેન હદાદને ખાતરી કરી આપી, કે બે ખાતરી કરી, જો અરામ્યોના રાજાને એ ખાતરી કરી આપી કે હું યહોવા પર્વતોનો દેવ નથી પણ મેદાનનો પણ દેવ છું. હવે આપણે જાણીએ છીએ કે આકાશ તથા પૃથ્વીનો સર્જનહાર તે આપણો પ્રભુ છે, સકળ સૃષ્ટિનો સર્જનહાર પ્રભુ છે, એટલે સર્વસ્વનો દેવ જે તો આપણો પ્રભુ જીવતો દેવ યહોવા છે, એવી જાણ કે એમણે ખાતરી કરી આપી કે હું તો બધાનો ઉપરી છું, બધાનો ઉપર હું યહોવા છું, મારા વગર કોઈ બીજો દેવ નથી. તો આ અરામ્યોને ખાતરી કરી આપી, પર્વતનો દેવ નથી, આ ફેક, એ તો ટોળા જ્યાં કે પેલા એના ઉપર આવેલું છે, મેદાનમાં આવેલું છે, અને ત્યાં આગળ પણ જ્યાં કે આ લોકો જીત મેળવે છે. જો તમે પુનર્નિયમ 11:11 વાંચશો તો ત્યાં આગળ લખ્યું છે કે જે દેશનો વારસો પામવાને તું પેલે પાર જાય છે તો ઇઝરાયલ, તે ડુંગરવાળો તથા ખીણોવાળો દેશ છે. જો અને એટલે સ્વાભાવિક છે કે રથો ને રથ ઘોડાઓ અને રથ ગાડીઓ તો કામયાબ ના નીવડે, પણ પ્રભુ એમની સાથે, તો એ રથ ઘોડાઓ અને રથ ઘોડાઓ અને રથ ગાડીઓ કરતાં પણ વધારે બળવાન હતો. એટલે અરામ્યોને પ્રભુએ બતાવી આપ્યું કે હું સર્વસ્વનો દેવ છું. અને ઇસરાયલ પુત્રને પણ એક વસ્તુ બતાવી આપી, ને તે એ બતાવી આપી હું યહોવા છું. કેટલી બધી વાર આ ઇસરાયલી પ્રજા પ્રભુથી વિમુખ ચાલી ગઈ, કેટલી બધી વાર મૂર્તિ પૂજા તરફ ઢળી ગઈ, કનાન દેશમાં પહોંચતા સુધી કેટલી વાર એમણે પ્રભુથી વિમુખ જતા રહ્યા, અપરાધો કર્યા, અને જે નહીં કરવાનું, જે આજ્ઞાઓ તેમણે અનુસરવાના હતી તે આજ્ઞાઓ ના અનુસરી, પણ એટલા માટે જ પ્રભુ એમને ખાતરી કરી આપી છે કે જો હું યહોવા છું જે તમને ભઠ્ઠીમાંથી, બળતી ભઠ્ઠીમાંથી, મિસ્ર દેશમાંથી, ગુલામીમાંથી કાઢી લાવ્યો, હું તમારો રક્ષક છું, હું તમારો પાલક છું, હું તમારો સહાયકારી છું. પણ હવે આપણે, મેં હમણાં જ મેં કહ્યું એમ, આપણો દેવ તે સર્વસ્વનો દેવ છે, પણ સૌથી મોટી બાબત એ છે કે ઈશ્વરનો દેવ એટલે યહોવા દેવ તે મારો અને તમારો પણ દેવ છે. વેરી ઇમ્પોર્ટન્ટ કે મારો દેવ છે, તમારો પણ દેવ છે. જો દેવ યહોવા દેવ આપણા પક્ષમાં નહીં હોય તો જીવનમાં નક્કી આપણી હાર જ થશે. પ્રભુને આપણે આપણા પક્ષમાં લેવાના છે, પ્રભુ જ આપણા પક્ષની હિમાયત કરશે. યોહાન 15:5 કહે છે, મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી. આપણા પ્રત્યેકના જીવનમાં જીવતા દેવની હાજરી બહુ જ જરૂરી છે, નહીં તો પાપ, ભૂંડાઈ, પરીક્ષણો, અનેક પ્રકારની દુવારસના આપણા ઉપર જય મેળવશે. આ તો શેતાની વાના છે જે આપણને આત્મિક નાશ તરફ દોરી જાય છે. આપણે શેતાનની સામે સતત યુદ્ધ કરવાનું છે. શેતાન પ્રથમથી જ મનુષ્ય ઘાતક હતો, અને તે ગાદનાર સિંહની માફક જે કોઈ મળે તેને ગળી જવાને લાખ સૂતો પોરે છે. શેતાનને હરાવવા માટે આપણે પ્રભુ ઈસુને આપણા પક્ષમાં રાખવા જ પડશે, ઇટ ઇઝ અ મસ્ટ. માટે આપણે આપણું જીવન પ્રભુને અર્પણ કરીએ. આપણે પ્રભુને હાથ સલામત છે. પ્રભુની એવી ઈચ્છા છે કે કોઈનો પણ નાશ ન થાય, પણ ઝઘડાનું તારણ થાય. 1 થેસ્સલોનિકીઓ 4:22 કહે છે કે આપણે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો, આપણે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ. 2 થેસ્સલોનિકા 3:3 કહે છે કે પ્રભુ વિશ્વસનીય છે, તે દુષ્ટ શેતાનથી તમારું રક્ષણ કરશે. પ્રભુને આપણા પક્ષમાં કરવા માગીએ છીએ તો પ્રથમ આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ કે તે જ સાચો દેવ છે, તે આપણો ઉદ્ધારનાર છે અને રક્ષક તથા આપણી સહાય છે. ગીતશાસ્ત્ર 124:8 મુજબ અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સર્જનહાર યહોવાના નામમાં છે. યહોવાની પાસે તારણ છે, અને જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે. એટલે આપણે આપણો પક્ષ જો મજબૂત કરવો હોય આત્મિક રીતે, તો આપણે પ્રભુ ઈસુને આપણા અંગત તારનાર તરીકે સ્વીકારવા પડશે. અંગત તારનાર તરીકે પ્રભુને આપણા જીવનમાં લાવવો પડશે. યાદ રાખી વાલા ભાઈ બહેનો કે આપણો પ્રભુ સદા જીવતો છે, સર્વસમર્થ દેવ છે. અને જો તમે માથીની સુવાર્ત છેલ્લો અધ્યાય 18 કલમ વાંચો, તે આગળ લખેલું છે, આકાશ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયેલો છે, સર્વ સત્તાધિકારી છે. પણ સાથે સાથે પ્રભુ મહાન ને ભયંકર તો છે, પણ સાથે સાથે પ્રભુ દયાળુ, કૃપાળુ અને રહેમી પણ છે, નહીં ને? જો તમે જો યુનાનું પુસ્તક ચોથો અધ્યાયની બીજી કલમ તો ત્યાં આગળ લખ્યું છે. આપણે જાણીએ છીએ કે નિર્મય નગરમાં 1,20,000 માણસો એવા હતા કે એમને ખબર જ નથી ડાબો હાથ કયો જમણો હાથ કયો, એટલે કે પાપમાં રચ્યા પચ્યા રહેતા હતા. અને પ્રભુ ખૂબ કોપાયમાન થાય છે અને પ્રભુ એમનો નાશ કરવા માગે છે. પ્રભુ એક ચાન્સ આપવા માગે છે, તક આપવા માગે છે, અને યુનાની મારફતે એમને ઉપદેશ મળે છે અને તેઓ પસ્તાવો કરે છે. પ્રભુ એનો કોપ તે શાંત પડી જાય છે, શમી જાય છે અને એમને જીવતદાન મળે છે. એટલે આપણો પ્રભુ તે હેબ્રોના પુસ્તકમાં લખ્યું છે કે ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. ખરી વાત છે, સદમનો ગમારાને કડીના છઠ્ઠા ભાગમાં નાશ કરી નાખ્યો આપણે જાણીએ છીએ, નહીં ને? હા, પણ લોટ ન્યાયી પુરુષ હતો અને તેનું કુટુંબ પ્રભુ તેમનો ઉદ્ધાર કરે છે. એટલે આપણો પ્રભુ દયાળુ અને કૃપાળુ પણ દેવ છે. એટલે આપણે આ જીવતા દેવનું, સર્વસમર્થ દેવનું, સર્વસત્તાધારી કરી દેવ આપણને મળ્યો છે, એના વગર કોઈ દેવ છે નહીં, થયો નથી, થવાનો પણ નથી. નામાન કર્યો બરાબર એની વાત આપણે વાંચીએ છીએ ત્યારે શું, એ જ્યારે સ્નાન કરે છે નદીમાં, યર્દન નદીમાં 7 વાર, અને જ્યારે એ શુદ્ધ થાય છે ત્યારે એ શું સાક્ષી પૂરે છે. આજે મને ખાતરી થઈ છે કે ઇસરાયેલનો દેવ ઇસરાયેલમાં જ દેવ છે, એવું કોઈ દેવ નથી. વાળાઓ આપણને એવી ખાતરી થઈ છે કે મને એ જીવતો દેવ મળ્યો છે, મને એ સર્વસમર્થ દેવ મળ્યો છે, એ મારા પક્ષનો છે, એ મારી હિમાયત કરે છે, એ મારી સંભાળ લે છે, એ મારું રક્ષણ કરે છે, એ મને ન્યાયપણાને માર્ગે દોરી જાય છે. શું આપણને એવી ખાતરી થઈ છે? હવે એક બીજો પોઈન્ટ છે અને એની અંદર જ્યારે આપણે વાંચન કર્યું ત્યારે આપણે જોયું કે જ્યારે ઈશ્વર ભક્ત આહા પ્રજાની સાથે વાતચીત કરે છે ત્યારે એને કહે છે કે લડાઈ કોની મારફતે, ત્યારે કહે છે કે તારા પ્રાંતના સુબાઓના જુવાનો મારફતે. અને બીજું કહે છે કોણ પહેલ કરે, ત્યારે કહે છે કે તમે પહેલ કરો લડાઈ કરવાની છે તો. એટલે પ્રબોધક મારફતે જે સલાહ પ્રભુએ આહાબ રાજાને ઇસરાયલને આપી તે તેણે સ્વીકારી, અને જ્યારે એણે એને સ્વીકાર કર્યો ત્યારે આપણે જોઈએ છીએ કે જેબ જેવી રીતે એમને બંને વાર જય મળે છે, અજેબ જેવી રીતે પ્રભુ એમના પક્ષમાં રહીને પંડે યુદ્ધ કરે છે. એટલે વાલા ભાઈ બહેનો, આપણે પણ આપણા જીવનમાં ઘણી વાર એવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે આપણને સલાહની જરૂર પડે છે ને, અને ત્યારે આપણે પ્રભુની પાસે પ્રાર્થનાથી નમવું જોઈએ, પ્રભુને વિનંતી કરવી જોઈએ, પ્રભુ તું મને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ, પ્રભુ તું મને સહાયને મદદ કર. ઘણી વાર આપણે એમ કરતા નથી. જો પહેલું સમયલ 23:2 શું કહ્યું છે, દાઉદે યહોવાની સલાહ પૂછી કે હું જઈને એ પલસ્તીઓને મારું. યહોવાએ દાઉદને કહ્યું કે જા પલસ્તીને મારીને કૈલાસને બચાવ, અને મોટો જય દાઉદને મળે છે. પ્રભુને પૂછે છે, પ્રભુની સલાહ લે છે અને પ્રભુની સલાહ મુજબ કરે છે. અને બીજું સમયલ 8:7 શું કહ્યું, દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. નીતિવચન 3:5 કહે છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ના રાખ. પ્રભુની પાસે આપણે વિનંતી કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ. મિત્રોને સગાવાલાઓને ઘણી વાર આપણે પૂછપરછ કરીએ છીએ, ખોટી સલાહ મળે. જો એમનું પુસ્તક તમે વાંચો નહીં, અને એવો કેટલો બધો પ્રમાણિક ઈશ્વર ભક્ત ન્યાયી માણસ હતો, દેવની સંગાતે ચાલનાર માણસ હતો, પ્રભુ એના ઉપર કેટલા બધા કેટલો બધો પ્રેમ રાખતા હતા નહીં, પણ જ્યારે એના પર પરીક્ષણ આવ્યા, મુશ્કેલીઓ આવી નહીં, ત્યારે એની સ્ત્રી પોતે જ એને શું કહે છે, હવે આ બધી પંચા છોડી દે તો ક્યાં સુધી તું પ્રમાણિકપણાને વળગી રહેશે, દેવને શાપ આપ. પણ એણે એવું ના કર્યું, એણે શું કહ્યું, શું આપણે હંમેશા સુખ જ નો અનુભવ પ્રભુ મારફતે કરીએ અને દુઃખનો અનુભવ નહીં કરવાનો? અને પેલા 3 મિત્રો જે હતા તે એની પાસે આવે છે અને એ પણ કંઈક આવું જ કંઈક કહે છે ને, કે એ જે 3 મિત્રો જ્યાં કે આમ તો એને પેલી એ કરવા માટે આવેલા, એને ત્યાં કે શું આપણે કહીએ કે એના દુઃખમાં સહભાગી થવા માટે આવેલા, અલીફાઝ, બિલદાઝ, અને સોફા ત્રણ મિત્રો. પણ જો એક વાક્ય લખવામાં આવ્યું છે, શું આપણે એક વાક્ય ખાસ લખવામાં આવ્યું છે અને તે છે એવું 5:1, હાંક માર તને ઉત્તર આપનાર છે કોઈ? એટલે ચડવણી કરે છે એમ પ્રભુની વિરુદ્ધ. તું હવે પ્રભુને મૂકી દે, એ બધું પ્રમાણિક પણ છોડી દે. જો કેટલી બધી વિપત્તિ હોય, એટલે ખોટી સલાહ. હાલ બાઈબલના જીવનમાં આપણને ઘણી બધી વાર ખોટી સલાહ આપનારા મિત્રો અને આપણા ખુદના સગા પણ હોઈ શકે, અથવા તેમની સલાહ સાચી ના પણ હોઈ શકે. એટલે હંમેશા આપણે પ્રભુની પાસે સહાય માગવી જોઈએ અને પ્રભુ આપણને હંમેશા મદદ કરનાર છે. તો વાલા ભાઈ બહેનો, પ્રભુને આપણે આપણા પક્ષમાં રાખીએ, તેને મુખ્ય સ્થાન આપીએ અને તેના ઉપર વિશ્વાસ કરીએ અને તેની સહાય. મારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સર્જનહાર યહોવામાં છે. પ્રભુની પાસે સહાય માગીએ, તેના પર વિશ્વાસ કરીએ. 3:16, યોહાન 3:16, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી, પ્રભુ કેટલી બધી આપણા ઉપર પ્રીતિ કરી છે. તેને પોતાની એક વાક્ય તેને એક દીકરો આપ્યો, એ સર જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેના જીવન પામે. તારણની ખાતરી આપે છે. ગીતશાસ્ત્ર 68:19 શું લખ્યું છે? તે મારા તારણનો દેવ છે. આપણને તારણની ખાતરી આપે છે, અનંત જીવન આપે છે. તેના ઉપર પ્રેમ કરીએ. અને ગીતશાસ્ત્ર એમ પણ કહે છે, જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તેઓનું તે રક્ષણ કરે છે. પ્રભુ આપણું રક્ષણ કરે છે. પ્રભુ એવી કૃપા કરે કે પ્રભુને આપણા પક્ષમાં હર હંમેશ રાખીએ અને જ્યારે પણ કોઈ મુશ્કેલી ઊભી થાય, જ્યારે કોઈ સલાહની જરૂર પડે, ત્યારે આપણે પ્રભુને વિનંતી કરીએ, પ્રભુની આગળ ચરણોમાં નમીએ, પ્રભુને પ્રાર્થના કરીએ અને યોગ્ય માર્ગદર્શન પ્રભુ આપણને જરૂર આપનાર છે. આમે હવે આપણે ઊભા થઈશું અને પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે સાથે કરીશું. ત્યાર પછી પાસ્ટર એન્ડ્રુ સાહેબ આપણને છેલ્લો આશીર્વાદ આપશે. ઓ આકાશ મના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં જેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસને અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, કુંડાઈથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે.
હવે આપણે તારનાર પ્રભુ યેશુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.